તારીખ 2/3/1999 શ્રી સમયસર ગાથા 27-28 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 358
જીવ અધિકાર ને 27મી ગાથા છે. આ સ્થળે વિષય એવો ચાલ્યો છે કે દેહાત્મ બુદ્ધિને લઈને સંસારમાં જીવોને શરીરની જાળવણી આત્મા જેવી હોય છે. શરીર તે જ આત્મા, શરીર ઉપરનું લક્ષ, શરીરનું એકત્વ અને સર્વસ્વ જાણે શરીર માટે જ જીવન જીવવાનું હોય એ પ્રકારે સંસાર ચાલે છે. શાસ્ત્રોમાં પણ તીર્થંકર દેવની સ્તુતિમાં શરીરની પ્રશંસા કરવામાં આવે છે, એમના મનવચન કાયાની પ્રશંસા કરવામાં આવે છે. ત્યારે દેહાત્મ બુદ્ધિ જેની છે એને દ્રઢ થાય છે કે આમાં શરીરને આત્મા જુદા છે એવી વાત ક્યાં આવી. એની સામે અહીંયા આચાર્ય શ્રી સ્પષ્ટીકરણ આપે છે કે જ્યાં શરીરની પ્રશંસા કરી છે ત્યાં કોઈ દ્રષ્ટિકોણ જુદો છે, આત્માના ગુણની પ્રશંસા કરી છે ત્યાં દ્રષ્ટિકોણ જુદો છે. વ્યવહારથી ગમે તેમ બોલાય તો પણ સમજણ તો નિશ્ચય જ રહે એવો જગતમાં પણ વાસ્તવિકપણે તો એમ જ બને છે. પાડોશીને કાકા કહીએ તો પણ જ્ઞાનમાં એમ જ હોય છે કે પાડોશી છે એટલે કહીએ છીએ. પાણીનો ગ્લાસ કહીએ તો પણ જ્ઞાનમાં તો ગ્લાસ ધાતુનો કે કાચનો જે છે એ છે, બોલવામાં કાંઈ વાંધો નથી. એટલે કે કથન ગમે તેવું હોય, જ્ઞાન ગમે તેવું નથી હોતું. કથન માત્ર જો પકડવામાં આવે તો એ પ્રમાણે વસ્તુ સ્થિતિ નથી, પણ જેને સાચું જ્ઞાન છે એને એવું કથન કરવામાં દોષ ગણવામાં નથી આવતો. એ કથનથી એ દોષિત છે એમ નથી ગણવામાં આવતો. એમ અહીંયા પણ જેણે દેહને આત્માની ભિન્નતા જાણી છે એ ભલે દેહ તે આત્મા છે એવું કથન કરે, વચન બોલે, તો પણ એ વચન દોષિત નથી. જેમ કે જ્ઞાની એમ કહે કે મને તાવ આવ્યો છે તો એમાં દોષિત નથી. એવું જરૂરી નથી કે મારા આત્માની સમીપમાં રહેલું જે શરીર એને તાવ આવ્યો છે એવી ભાષા બોલવી પડે ફરજિયાત, એવું જરૂરી નથી. અથવા જ્ઞાની એમ કહે કે મને આટલા વર્ષ થયા તો એવું કહેવું જરૂરી નથી કે શરીરને આટલા વર્ષ થયા મારો આત્મા તો શાશ્વત છે, એમ વાતે વાતે નિશ્ચયની વાતનો ખુલાસો કરીને બોલે એવું કોઈ જરૂરી નથી. અને એમ બોલે તેથી તેમની દેહાત્મ બુદ્ધિ છે એમ પણ નથી. વ્યવહારથી વચન ગમે તેમ બોલી શકાય છે, જ્ઞાનમાં ભિન્નતા થઈ તે ભિન્નતા થઈ, અને જેને ભિન્નતા ન થઈ તો તે નિશ્ચયનું ગમે તેવું વચન બોલે તો પણ તે દોષિત નથી, એવું કાંઈ નથી. તો પણ એનો દોષ છે, એ તો દોષ છે, કેમ કે દોષ પરિણમનમાં થાય છે વચનમાં નહીં. દોષ પરિણમનમાં થાય છે, વચનમાં દોષ નથી થતો. વચન તો જળ છે, પુદ્ગળ છે, અને વ્યવહારની ભાષામાં વ્યવહારિક રીતે જે બોલાય એમાં કાંઈ ગુણદોષનો સવાલ ઉત્પન્ન નથી થતો. એટલે એમ કહે છે તે તીર્થંકર દેવની સ્તુતિ કરે અને શરીરની પ્રશંસા કરે, કે એમની વાણીની દિવ્યધ્વનિની પ્રશંસા કરે, તો એમાં કાંઈ ભ્રમ કરવા જેવો નથી, ભ્રમમાં પડવા જેવો નથી, વ્યવહારથી એમ બોલી શકાય છે. એની એ વિષય ઉપર આ ગાથા છે. વ્યવહારણયો ભાસદી જીવો દેહો ય હવદી ખલુ એકો નદૂણ ઇચ્છય સ જીવો દેહો ય કહાવી એકઠો. જીવ દેહ બંને એક છે, વ્યવહારને એનું વચન આ, પણ નિશ્ચય તો જીવ દેહ કદાપી એક પદાર્થ ના. એનું ગુજરાતી ભાષામાં હરિગીત છે. ગાથાર્થ છે કે વ્યવહારને તો એમ કહે જીવ અને દેહ એક જ છે, એટલે એવી ભાષા બોલાય વ્યવહાર છે. તો એ મને તાવ આવ્યો, મારી આટલી ઉંમર થઈ છે એમ બોલાય. પણ નિશ્ચયનું કહેવું છે કે જીવ અને દેહ કદી પણ એક પદાર્થ નથી. નિશ્ચયથી જે જ્ઞાન અનુસાર કહેવું છે એમાં તો ક્યાંય જીવ અને દેહ એક પદાર્થ છે જ નહીં. ટીકા દ્રષ્ટાંત આપીને સમજાવે છે ટીકામાં, કે જેમ આ જગતમાં સોનું અને ચાંદીને ગાળીને એક કરવાથી એક પિંડનો વ્યવહાર થાય છે, એટલે સોનું જ બોલાય છે. ચાંદી ભેળવી હોય, તાંબુ ભેળવું હોય, દાગીના બનાવવા માટે શુદ્ધ સોનાના દાગીના નથી બનાવતા, કેમ કે જરા કમજોર પડે છે. મોટા ભાગે ચાંદી અથવા તાંબાનું મિશ્રણ કરવામાં આવે છે, થોડુંક પણ સાધારણ સામાન્ય પણ, તો પણ બોલાય સોનાની બંગડી. સામાન્ય રીતે બંગડીને ઘસારો વધારે લાગે એટલે થોડું તાંબુ નાખે છે. એક તોલો બંગડી બનાવી હોય તો એમાં એકાની ભાર, બે આની ભાર, સોળમાં ભાગે, આઠમાં ભાગે ચાંદીનું મિશ્રણ કરે, બોલાય શું? સોનાની બંગડી. બોલવામાં એવું એવી રીતે નથી બોલાતું કે આની અંદર 15 વલું સોનું છે ને બાકીની ચાંદી કે તાંબુ છે, એવું બોલાતું નથી. એવું સ્પષ્ટકરણ કરવાની જરૂર નથી પડતી, સોનાની જ બંગડી બોલાય. શું આ લોકમાં સુવર્ણ અને ચાંદીને ગાળીને એક કરવાથી એક પિંડનો વ્યવહાર થાય છે, તેમ આત્મા અને શરીરને પરસ્પર એક ક્ષેત્રે રહેવાની અવસ્થા હોવાથી એકપણાનો વ્યવહાર છે. આત્મા અને શરીર આયુષ્ય પર્યંત સાથે રહેતા હોવાથી આ ફલાણા માણસ એમ કહેવામાં આવે છે. નામ શું પાડ્યું? કોઈકને કાંઈ નામ પાડ્યું કે ફલાણા ભાઈ. હવે એમાં કેટલું શરીર પણ નથી અને એકલો આત્માય નથી, બંનેનો વ્યવહાર સાથે જ કરવામાં આવે. મને ભૂખ લાગે, શું બોલાય છે? મને તરસ લાગે છે, મને ભૂખ લાગે છે, મારે ખાવું છે, મારે પીવું છે. આત્માને ભૂખ લાગી નથી, શરીરને ભૂખ લાગી છે, શરીરમાં ખાવામાં ખાવાનું નાખવું છે, એવું કઈ બોલાતું નથી. બોલાય તો બોલવાની રીતે જ બોલાય, લોક વ્યવહાર હોય એમ જ બોલાય. એમ બોલવામાં એક પણ આનો વ્યવહાર છે. આમ વ્યવહાર માત્રથી જ આત્મા અને શરીરનું એકપણું બોલાય છે, પરંતુ નિશ્ચયથી એકપણું નથી, એટલે ખરેખર એકપણું નથી, કેમ કે બંને વિજાતીય પદાર્થ છે. આત્મા ચેતન પદાર્થ છે અને શરીર છે એ જળ પરમાણુઓનો પિંડ છે. બંને વિજાતીય પદાર્થ છે, એક જાતના પદાર્થ પણ નથી. કારણ કે નિશ્ચયથી વિચારવામાં આવે તો જેમ પીળાપણું વગેરે અને સફેદપણું વગેરે જેમનો સ્વભાવ છે, એવા સોનું અને ચાંદી અત્યંત ભિન્નપણું, બંનેમાં ચાંદીને અત્યંત ભિન્નપણું હોવાથી એક પદાર્થપણાની અસિદ્ધિ છે, તેથી અનેકપણું છે. સોનું છે તે ચાંદી નથી અને ચાંદી છે તે સોનું નથી. ગાળીને એક ક્રીમ કરી નાખ્યું હોય તો પણ ચાંદી સોનું થાય ને સોનું ચાંદી થાય. ખરીદનારો ખરીદે પણ એ રીતે, બાકી સોનું હોય એટલા જ પૈસા આપે, ચાંદીના પૈસા ના આપે, સોનાના જ પૈસા આપે. કેમ કે જ્ઞાનમાં તો સોનું છે, એટલું જ સોનું છે, બોલવામાં ગમે તેમ બોલાય. એટલે ભેળસેળ કરવાથી કઈ સોનું ચાંદી થઈ જાય નહીં, ચાંદી સોનું થઈ જાય નહીં. એમ બોલવાથી આત્મા શરીર થઈ જાય નહીં, શરીર આત્મા થઈ જતું નથી. એમ જ છે, વાસ્તવિક ખરી સમજણ કઈ ભૂસાઈ ન જાય. શું અને બોલાય એટલે એ પ્રમાણે, બોલવા પ્રમાણે વસ્તુ બની જાય એમ બનતું નથી. પાણીનો પ્યાલો ક્યારે હોતો જ નથી ને થતો જ નથી, કેમ કે પાણી પ્રવાહી છે, પ્યાલો છે ઘન પદાર્થ, ઘન પરમાણુ છે. બોલવામાં હંમેશા એમ જ બોલાય. તેવી રીતે ઉપયોગ અને અનઉપયોગ જેનો સ્વભાવ છે એવા આત્મા અને શરીર છે. શું કીધું? આત્મા છે તે ઉપયોગ સ્વભાવે છે અને શરીર છે તે અનઉપયોગ સ્વભાવે છે. એટલે એમાં ઉપયોગ નથી, જ્ઞાન નથી, શરીરને જ્ઞાન નથી કાંઈ. આંખ જોતી નથી, ચશ્મા જોતા નથી, ત્યાં રહેલો આત્મા જ્ઞાન સ્વરૂપે છે એ જોવે છે, ભલે માધ્યમ એ છે, વચ્ચે મીડિયેટર છે. આંખનો ડોળો કે ચશ્મા છે એ માધ્યમ છે, એના થ્રુ જોવામાં આવે છે, પણ જોનાર પદાર્થ જુદો છે. કાન સાંભળતો નથી પણ આત્મા સાંભળે છે, જ્ઞાનમાં સંભળાય છે, જ્ઞાનમાં દેખાય છે. એમ વાત છે. એટલે સંયોગ જોઈને ભૂલ થાય એવું છે, સંયોગ જોઈને ભૂલ થાય એવું છે. શરીરનો સંયોગ એવો છે કે શરીર તે જ આત્મા છે એવી ભૂલ થઈ જાય ખરી, છતાં આત્માનો સ્વભાવ જાણવાનો છે અને શરીરનો સ્વભાવ નહીં જાણવાનો છે. એ આત્મા શરીર છોડી દે એટલે તેને તે આંખ જોવાનું કામ નથી કરતી. એ આંખ બીજાને લગાડો તો ભલે જોવાનું કામ થાય, પણ ત્યાં તો એ કામ કરતું બંધ થઈ ગયું. જોનારો અંદરથી ચાલ્યો ગયો, જ્યાં જોનારો છે ત્યાં લગાડો તો આંધો હજી દેખતો થાય. એ શું બતાવે છે? જોનારો જુદો છે અને જોનારો જ જોવે છે, ખરેખર આંખ જોતી નથી. ગુરુદેવના પ્રવચનની અંદર અનેક ડાક્ટરો બેસતા, ડૉક્ટર ચંદુભાઈને તો બધા પ્રખ્યાત છે, મુખ્ય વિદ્વાનો છે બધા, બીજા પણ ઘણા ડાક્ટરો આવતા. ગુરુદેવ સીધું પૂછે કે તમારી દવાથી માણસ સાજો થાય કે ન થાય, અથવા શરીરનો રોગ મટે કે ન મટે? ડાક્ટરને સીધું જ પૂછે કે આ જે દવાના પરમાણુ ઇન્જેક્શન ઇન્ટ્રામિનસ આપે છે, સીધું નસમાં લોહીમાં આપી દે, તો એનાથી શરીરનો રોગ મટે કે ન મટે? ડાક્ટરને ના પાડવી પડે, ના ના એનાથી ન મટે. કેમ કે ત્યાં તો જળ ચૈતન્ય ભિન્નતાનો જ વિષય ચાલતો હોય. ભૂલથી એ કહે નહીં કોઈ ડાક્ટર કે ના ના અમારી દવાથી રોગ મટે છે અને શરીર નિરોગી થાય છે, અમારી દવાથી થાય છે. એ તો સજાતીય પદાર્થો છે. દવાના પરમાણુ અને શરીરના પરમાણુ બંને જળ છે, તો પણ એક પરમાણુ બીજા પરમાણુને પર્યાયને ફેરવતું નથી એવી નિશ્ચયથી વસ્તુ વ્યવસ્થા છે. માટે દવાથી રોગ મટે શરીરનો એ વાત બિલકુલ સાચી નથી. કોઈ અંશે તો સાચી ખરી કે નહીં, તેને બિલકુલ સાચી નથી.
પછી એનો જવાબ મટે તેને ન મટે એમ કે તો કઈ રીતની ભૂલ થાય?
ભૂલ તો મટે કે એટલે ભૂલ પૂરી થઈ ગઈ, પછી ન મટે એ કે છે એ સાચું નથી. કેમ કે એનો અર્થ એમ છે કે કોક વાર અમે સફળ થશે ને કોક વાર અમે નિષ્ફળ થશે, કોક વાર કોઈનો રોગ મટે છે ને કોક વાર કોઈનો રોગ નથી મટતો. પણ જો મટતો જ ન હોય તો દવાનો ઉપચાર અમે કરીએ શું કરવા? માટે એ મટે છે એમ જ માને છે એમ થયો. અને દુનિયામાં તો એમ જ મને છે કે દવાથી રોગ મટે. એ તો આમ જૈન દર્શનનું વિજ્ઞાન ભેદજ્ઞાનનો વિષય એવો છે કે કોઈ પરમાણુ કોઈ પરમાણુનું કામ કરતું નથી, તો જીવ કોઈ પરમાણુનું કામ કરે પર્યાયને કરે એ વાત તો રહેતી જ નથી. માણસને સ્થળ ન બેસો તો એમ કે તો પછી ગુરુદેવ દવાની ટેબ્લેટ શું કરવા ખાતા હતા? અને ડાક્ટરો એમની દવા શું કરવા કરતા હતા? ત્યાં તો સીધું એમ દેખાય છે ને કે જો પોતે દવા ખાય છે અને વ્યાખ્યાનમાં ના પાડે છે અને પોતે તો દવા ખાય છે, અને શંકા પીડ્યા વગર રીએ કેવી રીતે?
વિરોધાભાસ જેવું લાગે,
ચોખ્ખું જ લાગે કે બોલે છે કાંઈ અને વર્તે છે કાંઈ. આ તો માયાચારી થઈ ગઈ. મારા પિતાશ્રી કુલકુળ વાર આવતા હતા સ્વામી સાંભળવા, સુખભાવની ના પાડે છે, પૂજા ભક્તિની ના પાડે છે. અને પાછા બપોરે પોતે તો ભક્તિમાં રોજ ઉપસ્થિત રહીએ છે. બપોરનું વ્યાખ્યાન 3-4 પૂરું થાય એટલે 5-10 મિનિટના ઇન્ટરવલ પછી બધા પાછા સાંભળનારા જે હાથ માથું હલાવતો હોય હાજી હાજી કરતા હોય એ ભક્તિ કરે, અને ગુરુદેવ પોતે પણ એમાં હાજર રહીએ અને કોપર એ પણ ભક્તિ કરાવે. આમાં કઈ મને સમજાતું નથી કે વ્યાખ્યાનમાં ના પાડે છે તો પછી દેરાસર બનાવે એવું શું કરવા? મંદિર અહીંયા ચીણ્યું શું કરવા? ને રોજ ભક્તિની પૂજા થાય છે શું કરવા? પૂજા રોજ સવારે થાય, પોતે પણ દર્શન કરવા જાય, પૂજા નહોતા કરતા પણ દર્શન કરવા જાય. યાત્રામાં ગયા ત્યારે તો પૂજા કરતા હતા પોતે, શું યાત્રા સ્થળે તો પૂજા કરતા હતા, સામૂહિક પૂજા ત્યાં ગુરુદેવ પૂજામાં પણ બેસતા હતા. અને ભક્તિ કરાવે પણ ખરા, એમાં સમજાતું નથી. એટલે એ ન સમજાય એવું લાગે. બોલવું કાંઈક, હાલવું કાંઈક, સમ્યક જ્ઞાન દીપિકામાં ધર્મદાસજી ક્ષુલ્લક છે, એમણે તો રીતસર એક દ્રષ્ટાંત આપ્યો છે કે જ્ઞાનીના દેખાડવાના જુદા છે ને ચાલવાના દાંત જુદા છે. રીતસર એવું દ્રષ્ટાંત જ આપ્યું છે. પણ સવળું લ્યો તો વાંધો નથી ને અવળું લ્યો તો વાંધો છે. કોઈ પણ સાધક જીવ બોલે તે પ્રમાણે તેની અવસ્થા ન હોય. એટલે હંમેશા સાધકની અવસ્થા અને વ્યવહારમાં શંકા થાય એવી પરિસ્થિતિ સંસારી જીવો માટે રહી છે. કેવી રીતે? કે સાધકનું ધ્યેય પૂર્ણ શુદ્ધિનું છે એટલે વાતે વાતે મોક્ષની વાત કરે, ભલે આ પંચમારામાં મોક્ષ નથી થતો તોય તે કૃપાળુદેવે 609 પુત્ર મોક્ષથી શરૂ કર્યો. પહેલી નીતિ મોક્ષની લખી. વાત તો સત્સંગની સમજાવી છે કે જે મુમુક્ષુ ભૂમિકાનું પહેલું પગથિયું છે, પણ પત્રની શરૂઆત મોક્ષથી કરે છે. વાતે વાતે મોક્ષની વાત કરે અને શુદ્ધાત્માની વાત કરે કે અનાદિ અનંત આત્મા શુદ્ધ જ છે. અને એમના પરિણમનમાં જુઓ તો મોક્ષ પણ નથી અને શુદ્ધાત્માનો વ્યવહાર પણ નથી. વ્યવહારમાં તો અશુદ્ધિ જ દેખાશે. ખાવું પીવું પહેરવું ઉઠવું બોલવું ચાલવું બધું એવી જ રીતે આવે. કેમ કેમ છે કે એમ જ હોય. જો બોલે એ જ પ્રમાણે અવસ્થા હોય તો એ સિદ્ધાલયમાં હોય, બરાબર, તો સાધક દશામાં ન હોય. અને સર્વથા વિપરીતતા હોય તો સાધક દશાએ ન હોય, સંસારી દશાએ મિથ્યા દ્રષ્ટિકોણ અજ્ઞાનીપણ માટે વચ્ચેની અવસ્થા છે એ એમના વચન અનુસાર કથન અનુસાર હોય જ નહીં, એનું નામ સાધક દશા છે. એટલે દ્રષ્ટિકોણ જોવાનો જો યથાર્થ ન હોય તો હંમેશા શંકા કરે. સ્થાપે તો એમ જ આત્મા એમ જ સ્થાપે કે આ આત્મા અણાહાર સ્વરૂપે છે, અણાહારી આત્મા છે, એક પરમાણુનો આહાર આત્મા કરી શકતો નથી. પાછા રોજ મુની હોય તો આહાર લઈએ, નાની હોય તો આહાર લઈએ. દવાની વાત તો એક બાજુ, દવા તો હાજામાં દથાય થાય, તો આહાર તો રોજ લે છે અને રોજ એક આત્મા ખાઈ શકતો નથી અને રોજ ખાવા બેસે, ખાવા બેસે એમ નહીં. સિદ્ધાંતમાં એમ સ્થાપે કે કોઈ પદાર્થ જગતમાં ઇષ્ટ પણ નથી અને જગતમાં કોઈ પદાર્થ અનિષ્ટ પણ નથી. કોઈ પણ પદાર્થને વિશે ઇષ્ટ અનિષ્ટ પણ થાય તો જ્ઞાનનો પણ દોષ છે અને શ્રદ્ધાનો પણ દોષ છે, અને તેથી રાગદ્વેષ થયા વિના, ચારિત્રનો દોષ થયા વિના. અને ક્યારેક એમ કે મને આમ નહીં ફાવે, જમવામાં એમ કે મને આમ નહીં ફાવે, છાશ ખાતી છે મને નહીં ફાવે, બે ત્રણ રોટલી ખાતા હોય તમે એક રોટલી વધારે ખાવ કે મને નહીં ફાવે, શું કે લિમિટ તો છે જ ને. આમાંને અને તો ખવડાવવાવાળાને તેમ થાય જેટલું વધારે ખવડાવીએ એટલો ફાયદો, એ તો કાંઈ ફાયદો છે નહીં એમ તો કાંઈ. એમ કે મને નહીં ફાવે, જ્ઞાનીને ફાવવું નહીં ફાવવું હતું હશે, પ્રવચનમાં તો ના જ પડે છે. પ્રવચનમાં તો એમ કે જ્ઞાતા દ્રષ્ટા થઈ જાઓ, અમે પણ જ્ઞાતા દ્રષ્ટા છીએ એમ જ કે અમે પણ જ્ઞાતા દ્રષ્ટા છીએ. વળી પાસે કહેશે કે અમને ફાવતું નથી, અમને ભાવતું નથી. શંકા પીડ્યા વિના એક વિતરાગ સર્વજ્ઞ જિનેન્દ્ર પરમાત્મા કેવળ જ્ઞાની છે, એમનો કોઈ પણ બાહ્ય આચાર અને બાહ્ય વ્યવહાર એવો નથી કે શંકા પડે. કેમ કે એ સંપૂર્ણ ધ્યાનસ્થ અવસ્થામાં રહીએ છે અને પૂર્ણ મોક્ષ દશા પ્રગટ થઈ હોવાથી એમનો ઉપદેશ મોક્ષ જેવી દશા છે એવો જ એમનો ઉપદેશ છે મોક્ષ માટેનો. એટલે ત્યાં શંકા નથી પડતી, પણ સાધક ઉપર તો શંકા પીડ્યા વિના ચરણાનુયોગનો ઉપદેશ એવો આવે કે મુનિ ચાલે ત્યારે ઇરિયા સમિતિ પાળે, નીચે ચાર હાથ જમીન જોઈને ચાલે, કોઈ પણ જીવ જંતુ ચાલ્યું જતું હોય તો એના ઉપર પગ ન મૂકે એવી રીતે ચાલે. ત્યારે બુદ્ધિવાળા છે, લડાવે બુદ્ધિ, કે આત્મા ચાલ આત્મા પગ જોઈને મૂકી શકે છે, જ્ઞાન પ્રમાણે ચાલવાનું બની શકે છે, શરીરની ક્રિયા આત્મા કરી શકે છે, નથી કરી શકતો. તો પછી દ્રવ્યાનુયોગનું કથન સાચું નથી, એ તો વ્યવહાર નથી કથન છે. પણ નય વિભાગને જે સમજતો નથી એને તો દ્રવ્યાનુયોગ ને ચરણાનુયોગ વચ્ચે વાંધો પડે. પછી એ જ આચાર્ય ભક્તિ કરે ત્યારે એમ કે આપ જ અમારા તારણહાર છો, અમે તો પામરમાં પામર પ્રાણી છીએ. ગંધર્વદેવ પણ એમ કહે કે અમે તો પામરમાં પામર પ્રાણી છીએ, આપે જ અમને તાર્યા, આપ જ અમારા તરણ તારણ છો. અમે આંધળા હતા આપે દેખતા કર્યા, અમે મૂંગા હતા આપે બોલતા કર્યા, અમે મડદા જેવા હતા આપે હાલતા ચાલતા કર્યા. એવી ભક્તિ કરે, એવી ભક્તિ કરે, અન્ય મતમાં જેવી ભક્તિ કરે એવી ભક્તિ કરે. અમારા દુઃખ તો આપ જ ટાળો, બાકી તો સંસારમાં કોઈ દુઃખ ટાળનાર અમારા માટે છે જ નહીં. જેને ભગવાન રાગી હોય ને બધું કરતા હોય ને એવી અન્ય મતી જેવી વિતરાગી આચાર્યો એ ભક્તિ કરે છે. બરાબર, પદ્મંડી આચાર્ય તો તમે શું ભક્તિના અધિકાર જીનાષ્ટકમ ને બધા બે ત્રણ ભક્તિના અધિકાર છે હું પદ્મનંદી પંચવિષ્ટિમાં ઉપર બે વમન શાસ્ત્ર કીધું છે ને એ પદ્મનંદી પંચવિષ્ટિ જંગલમાં જઈને વાંચવા જેવું એવી ભક્તિ કરી છે અન્ય મતી જેવું જ લાગે પછી શંકા ન પડે કાં તો બોલે છે કાંઈક સમજાવે છે કાંઈક ના બોલે છે પછી પોતે કાંઈક ચાલે છે કાંઈક એવું ભ્રમ થાય છે એટલે નહીં વાતચીત ખુલાસો સ્પષ્ટીકરણ આપ્યું જેવું ભૂલે છે તેવી રીતે ઉપયોગ અને અનઉપયોગ જેનો સ્વભાવ છે એટલે ચૈતન્ય અને જડ જેનો સ્વભાવ છે એવા આત્મા અને શરીરને અત્યંત ભિન્નપણું હોવાથી એક પદાર્થપણાની પ્રાપ્તિ નથી તેથી બંને એક પદાર્થ નથી તેથી અનેકપણું જ છે તેથી શું છે અનેકપણું જ છે આવો આ પ્રગટ નય વિભાગ છે નય વિભાગ એટલે જોવાનો દ્રષ્ટિકોણ સાચો જોવાનો દ્રષ્ટિકોણ આવો જ હોવો જોઈએ બોલવામાં વ્યવહારની ભાષાથી બોલાય તો ભ્રમમાં પડવું નહીં એમ કહેવાનો પરમાર્થ છે
જોવાનો દ્રષ્ટિકોણ એટલે અપેક્ષિત દ્રષ્ટિકોણ
હા અપેક્ષિત દ્રષ્ટિકોણ છે જેમ કે શરીર બધા આત્માને સંયોગ રૂપે છે શરીર તો બધા આત્માને સંયોગ રૂપે છે આ મારું શરીર ન કહે તો તમારા શરીરને મારા શરીરનો વ્યવહાર કેવી રીતે કરવો એ સમજાવો બધાને શરીર જ છે તો આ શરીર તમારું આ શરીર મારું એમ જ કહેવું પડે મિત્ર વ્યવહાર ચાલે કેવી રીતે વ્યવહાર ચાલે એ સમજાવું મને અને હું મારું શરીર કહું એટલે મારો આત્માને શરીર એક થઈ ગયું તમારું કહું એટલે તમારો શરીર આત્મા એક થઈ ગયું એવું થોડું જ કાંઈ એવું તો બનતું નથી પણ વ્યવહાર તો વ્યવહારની રીતે થાય બીજી રીતે શક્ય જ નથી વ્યવહાર થવો વ્યવહારમાં ભેળસેળ થોડી આવે છે એકલા સોનાના દાગીના બનતા નથી ને કોઈ બનાવતા પણ નથી જો તમારે એકલું સોનું રાખવું હોય તો લગડી રૂપે રાખો પણ દાગીના બનાવવા હોય તો બીજી ધાતુ ભેળવવી જ પડશે એમ વ્યવહાર કરવો હોય તો તમારે પૂજગળનો સંયોગ છે એની સાથે થોડી ભેળસેળ કર્યા વગર વ્યવહાર નહીં થાય સ્વરૂપમાં સ્થિત નિશ્ચયમાંથી સિદ્ધાલયમાં આવી આવ્યો ત્યાં કોઈ વ્યવહાર નથી કેવળ જ્ઞાનીને કોઈ વ્યવહાર નથી ત્યાં વાંધો નથી કેમ કે એ લગડી થઈ ગઈ પછી એવા સિદ્ધાલયમાં આત્મા છે એ લગડી થઈ ગયો પછી ત્યાં વ્યવહાર નથી બાકી દાગીનો બનાવવો હોય તો તમારે અંદર ધાતુ ફેરવવી પડે એ વગર તમારે એ દાગીનો ટકે નહીં આ એક પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિ પ્રમાણે પરિસ્થિતિને સમજો તો કાંઈ અસમાધાન ન થાય નહીંતર અસમાધાન ક્યાંય સમાધાન થાય એવું નથી માટે વ્યવહારને જ શરીરના સ્તવનથી આત્માનું સ્તવન બને છે કેમ કે ભગવાનના સંયોગમાં રહેલું શરીર હતું એની સ્તુતિ કરી છે ત્યાં આશય આત્માની સ્તુતિ કરવાનો છે શરીરની સ્તુતિ કરવાનો આશય નથી એવું શાસ્ત્રમાં આવે છે કે તીર્થંકર દેવનો જન્મ થાય બાળ તીર્થંકર હોય ત્યારે સ્વર્ગલોકમાંથી સૌધર્મ ઇન્દ્ર હજારો લાખો દેવો સહિત આવે એના લાભ લશ્કર સહિત આવે ને મોટો માણસ પુણશાળી છે કે એકલો તો ન જ આવે એની સાથે હજારો લાખો દેવો દેવીઓ પુષ્કળ લાભ લશ્કર સાથે આવે એટલું બધું હોય કે આકાશમાંથી નીચે આવે ત્યારે જેમ વાદળાથી સૂર્ય ઢંકાઈ જાય એમ એની સેનાથી એક વખત તો વાદળા વગેરે એમ થાય કે છે સૂર્યનો પ્રકાશ કેમ નથી પડતો વચ્ચે ઓલા આડા આવી ગયા હોય એટલા બધી સંખ્યામાં આવે તીર્થંકર દેવનું શરીર શરીરથી જ એટલું બધું રૂપાળું હોય છે, એટલું બધું રૂપાળું હોય છે કે ઇન્દ્રાણી છે, સચિન ઇન્દ્રાણી એ બેડરૂમમાં જઈને બાળ તીર્થંકરને બહાર લઈ આવે અને ઇન્દ્ર એને જોવે ત્યારે વૈક્રીય શરીરથી 1000 નેત્ર કરી નાખે પોતાના, કેટલા 2 આંખે ન જોવે, 1000 નેત્રથી આશ્ચર્ય પામીને જોવે જોવે જોવે. નેત્ર ઇન્દ્ર પોતે રૂપાળો છે, કેમ કે એ તો દેવલોકથી આવે છે, ત્યાં તો કોઈ કુરૂપ હતું જ નથી દેવલોકમાં, તો અહીંયા તો મનુષ્ય 2 પ્રકારના છે, સ્વરૂપ ને કુરૂપ. 1000 નેત્રથી એને આશ્ચર્યથી આંખો ફાડી ફાડીને એવી રીતે જોવે બાળ તીર્થંકરને, જોતા જ ધરાય નહીં. આવું શાસ્ત્રની અંદર બધું વર્ણન આવે છે. આપણે પંચકલ્યાણકમાં એ બધું એક્ટિંગ કરવાની હોય છે, અભિનય કરવાનો હોય છે. પંચકલ્યાણકમાં ભાગ લીધો હોય ને ખબર હોય હા, એટલે આવી બધી વાત આવે ત્યારે એમ થાય કે હાલ વાત શરીરને જોવું કે આત્માને જોવું શું છે. પછી ઇન્દ્ર પગે ઘૂંઘરા બાંધીને નાચે, એવી રીતે 32 લાખ વિમાનનો સાયબો છે, એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે, કરોડો બે જ નહીં, 70 લાખ 70 કરોડની વસ્તી હિન્દુસ્તાનની છે, એક અબજ પૂરી નથી, અસંખ્ય દેવો હોય છે, એક એક વિમાનમાં અબજો નહીં અસંખ્ય દેવો હોય છે. આ તો મનુષ્યો ભિખારી હોય ને ઝુંપડપટ્ટીએ મુંબઈમાં હોય, ત્યાં તો એ કોઈ દરિદ્ર છે જ નહીં, એ બધાનો રાજા ધણી છે. એવા એક વિમાનમાં અસંખ્ય દેવામાં 32 લાખ વિમાન છે એની નીચે, પણ એ પગે ઘૂઘરા બાંધીને નાચનારીની જેમ નાચે. બાળકને ખબર છે કે આ મારી પાસે નાચે છે, એટલી એને ભક્તિ આવે છે. પોતે પછી જ્ઞાની છે એ સૌધર્મ ઇન્દ્ર, પોતે દેવની પર્યાય આયુષ પૂરું કરી મનુષ્ય થઈ અને નિર્વાણ પદને પામશે, મોક્ષ ઇન્દ્ર છે. એકાવ તારીખ સજીવ બે ઇન્દ્ર, ઇન્દ્રને બે જ્ઞાની છે. જ્ઞાની છે તો એટલી ભક્તિ કરે તીર્થંકર દેવને. તીર્થંકર દેવ બાલ્ય અવસ્થામાં ચતુર્થ ગુણ સ્થાને અને સૌધર્મ ઇન્દ્ર પણ ચતુર્થ ગુણ સ્થાને. એમ નથી કે અજ્ઞાની છે ને જ્ઞાનીની ભક્તિ કરે છે, જ્ઞાની જ્ઞાનીની ભક્તિ કરે છે. જ્ઞાની મુમુક્ષુની ભક્તિ કરે, જ્ઞાનીની ક્યાં વાત કરે, એટલી ભક્તિ કરે. ભક્તિ એટલે એટલી બધી ભક્તિ કરે, થોડી ઘણી ન કરે, પણ ક્યાંય શરીર ને આત્મા એક છે એવું જ્ઞાન એમને જ્ઞાનીને થતું નથી, કે આત્માને શરીર એક થઈ ગયા છે એવું ક્યાંય નથી થતું. વ્યવહાર ગમે તેવો હોય જ્ઞાન હંમેશા નિશ્ચય નો જે છે. વિતરાગતાનું મહત્વ આવ્યું છે, આત્માનું મહત્વ આવ્યું છે, પુણ્ય પ્રકૃતિનું નહીં, આત્માનું મહત્વ છે. એમનામાં નૈગમ નવે ભાવિ નૈગમ નયે એ પૂર્ણ વિતરાગતાને જોવે છે અત્યારે, અને એ વિતરાગતા જોઈને નાચી ઉઠે છે, કેમ કે એને પણ વિતરાગતા ઉપા દે છે, માટે પુણ્યનો ક્યાં એને તૂટો છે. સૌધર્મ ઇન્દ્રને પુણ્યનો ક્યાં તૂટો છે, એ વિતરાગતાને જોઈને નાચે. વિતરાગતામાં મસ્ત થઈ જાય છે, નાચતી વખતે રાગમાં મસ્ત નથી થતા, વિતરાગતામાં મસ્ત થાય છે, એવી વાત છે. ભાવાર્થ વ્યવહારની તો આત્મા અને શરીરને એક કહે છે, અને નિશ્ચય નહીં ભિન્ન કહે છે, બેને કથન વિરુદ્ધતા છે, પણ બંને નહીંની આશય વિરુદ્ધતા નથી. નયનો શબ્દાર્થ ને ભાવાર્થ જેવો છે. ની ધાતુ સંસ્કૃતમાં છે, એના ઉપરથી નય શબ્દ બન્યો છે. ની નય ટુ લીડ, દોરી જવું. જ્ઞાન સ્વરૂપમાં દોરી જાય છે, એવો જે જ્ઞાનનો પર્યાય એને નય કહેવામાં આવે છે. ક્યાં લઈ જાય છે? દોરીને સ્વરૂપમાં લઈ જાય છે. વ્યવહાર નહીં પણ સ્વરૂપમાં લઈ જાય, નિશ્ચય નહીં પણ સ્વરૂપમાં લઈ જાય, શુદ્ધ નહીં પણ સ્વરૂપમાં લઈ જાય, અને અશુદ્ધ નહીં પણ સ્વરૂપમાં લઈ જાય. પ્રવચન સારમાં 47 નહીં માં 46 માં અશુદ્ધ નહીં લખ્યો છે. અશુદ્ધ નહીં નું પ્રયોજન શું છે? જ્ઞાનીને નહીં હોય છે ને, તો સાધક દશામાં રહેલી જે અશુદ્ધિ એને સમ્યક પ્રકારે જાણીને શુદ્ધ સ્વરૂપ તરફ જ્ઞાન વળી જાય એને અશુદ્ધ નહીં કહે છે. જે જ્ઞાનનું પ્રયોજન વર્તમાન વર્તતી અશુદ્ધિને જાણવાનું છે, અને જે એ જાણતી વખતે જે જ્ઞાનનો આશય શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થવાનો છે, એવા જ્ઞાનના અશુદ્ધ નહીંને પણ સમ્યક જ્ઞાનનો પર્યાય ગણવામાં આવ્યો છે. કેવો ગણવામાં આવ્યો છે? સમ્યક જ્ઞાનનો પર્યાય ગણવામાં આવ્યો છે. નહીં, બધા જ સમ્યક જ્ઞાનના પર્યાય છે. નામ ભલે અશુદ્ધ નહીં હોય, એ તો એના વિષય અનુસાર નામ પાડ્યું છે. જે નિતર બધા જુદા જુદા નામ આપવા કેવી રીતે? નહીં અનંતા છે તો કે જે નહીં જેને વિષય કરે એવું એને નામ આપવું. અશુદ્ધ ને વિષય કરનારું નામ અશુદ્ધ નહીં આપ્યો. નહીં અશુદ્ધ નથી, નહીં તો શુદ્ધ જ્ઞાન નો પર્યાય છે.
આશય માત્ર એક જ છે,
આશય એક જ છે. એવી રીતે કથનમાં વ્યવહાર વિરુદ્ધતા છે. શું વિરુદ્ધતા છે? કે વ્યવહારની આત્મા ને શરીરને એક કહે છે, અને નિશ્ચયની ભિન્ન કહે છે. ચોખ્ખે ચોખ્ખી વિરુદ્ધતા છે. વ્યવહારની આત્માને અનેક કહે છે, અનેક ગુણ પર્યાયો છે. નિશ્ચયની આત્માને એક કહે છે. થઈ વિરુદ્ધતા? એક દ્રવ્યપણાને લીધે ગુણ ભેદો પર્યાય ભેદો જઈને વ્યવહારની આત્માને ભેદ સ્વરૂપ કહે છે. નિશ્ચયની આત્માની અભેદતા જોઈને અભેદ સ્વરૂપ કહે છે. કથન વિરુદ્ધતા થઈ, ધર્મ વિરુદ્ધતા થઈ, જ્ઞાન વિરુદ્ધતા થઈ તો કે ના, સમજણ વિરુદ્ધતા થઈ તો કે નહીં, આશય વિરુદ્ધતા થઈ તો કે નહીં. એવી રીતે કથન વિષય એમાં વિરુદ્ધપણું દેખાય તો પણ અવિરોધપણું સાધવું એ જ્ઞાનનો સમ્યકપણું હોવાથી અવિરુદ્ધપણું સાધવું એવું બને છે, અને તેથી દુઃખ ટળીને સુખ થાય છે, તેથી દોષ ટળીને નિર્દોષતા થાય છે. આ એનો ફલશ્રુતિ છે, અથવા રિઝલ્ટેડ પોઝિશન છે, ઓરિએન્ટેડ પોઝિશન આ છે કે સરવાળે આત્માને દુઃખ અને દોષ ટળે છે, નિર્દોષતા પવિત્રતા અને સુખની પ્રાપ્તિ થાય છે. આત્માનું સ્તમન કરે છે, આત્માની ભક્તિ કરે છે, કોઈ પરમાણુ શરીરની ભક્તિ કરતા નથી. બોલાય ભલે ગમે તેમ, વ્યવહાર ભલે ગમે તેમ હોય, જ્ઞાન તો નિશ્ચિત છે. એ જ વાત ત્યાર પછીની ગાથામાં કહે છે. એમ કહીને 28મી ગાથા કહી છે કે ઇન્મન્નમ જીવાદો દેહમ પોગલમયમ થુણિત્તુ મુણિ મન્નદી હું સંથોદો વંદિદો મય કેવલી ભયવમ. જીવથી જુદા પુદગળમયી આ દેહને સ્તવિને મુનિ માને પ્રભુ કેવળી તણુ વંદન થયું સ્તવનાથે. મુનિરાજ છે એ સ્તુતિ બનાવે છે. પદ્મનંદી આચાર્ય બે ત્રણ સ્તુતિ બનાવે છે. પહેલો જ અધિકાર ઋષભદેવ ભગવાનની સ્તુતિનો છે. વચ્ચે એક જિનાષ્ટકમ છે એમાં જિનેશ્વરદેવની સ્તુતિ છે. એ પહેલાં પણ વચ્ચે એક અધિકાર આવી જાય છે. એ ત્રણ ચાર અધિકાર સ્તુતિના લેખા છે. એમાં શરીરનું વાણીનું એમના અતિશયોનું બધા પુતળોનું બહુ જ ઉપમાઓ આપી આપી અને બહુ જ પ્રશંસા કરે છે. ઉપમાઓ પણ ઘણી આપે, ઘણી ઘણી ઉપમાઓ આપે અને ખૂબ પ્રશંસા કરે છે. એવી ઉપમા આપે કે જગતમાં ઊંચામાં ઊંચો પદાર્થ પણ એનાથી હેઠ છે એમ કરીને આપે ઉપમા. તો એમ કે કલ્પ વૃક્ષ અને અમૃત તો અમે ક્યાંય જોયા નથી. એ દાખલો આપો. એમ તો સાંભળ્યું છે કલ્પ વૃક્ષ નામનું વૃક્ષ હોય છે, અમૃત નામનું કોઈ પીણું હોય છે. પીણું એટલે પ્રવાહી પદાર્થ. પણ અમે તો ક્યાંય જોયા નથી. પણ આપને જોયા ત્યારે અમને એમ લાગે છે કે હા, આવા શબ્દો કેમ ઊભા થયા, કે આપ જ કલ્પ વૃક્ષ સમાન છો ને આપ જ આપની વાણી અને આપનું જ્ઞાન જ અમૃત સમાન છે. માટે આ શબ્દો જગતમાં ઉત્પન્ન થયા લાગે છે. એ આપના કારણે ઉત્પન્ન થયા લાગે છે. બાકી જગતમાં ક્યાં એવી કોઈ ચીજ છે? કોઈ ભાઈ કોઈ કોઈ ડ્રિંક એવું જોયું કે અમૃત છે તમે પીઓ? બોલાય છે ખરું કે ભાઈ અમૃત પીએ તો માણસ અજર અમર થઈ જાય, પણ તો આપણા દર્શન કરે તો અજર અમર થઈ જાય. એટલે આપણા દર્શન જ અમૃત છે અમારે તો. જગતમાં ક્યાંય અમૃત છે જ નહીં, આપણા દર્શન જ અમૃત છે અમારે તો. એવી એવી બહુ સ્તુતિ કરે છે, ઘણી સ્તુતિ કરે છે. તો એ એમાં ખરેખર ભગવાનની સ્તુતિ છે. શરીરની સ્તુતિ કરી હોય તો પણ એ પોતે તો એમ જ માને છે કે અમે ભગવાનની સ્તુતિ કરીએ છીએ, શરીરની સ્તુતિ કરતા નથી. જીવથી ભિન્ન ગાથાર્થ. જીવથી ભિન્ન આ પુદગળમય દેહની સ્તુતિ કરીને મુનિ એમ માને છે કે મેં કેવળી ભગવાનની સ્તુતિ કરી અને વંદના કરી એમ માને છે. ભગવાનની જ કરી છે. મારા લક્ષમાં મારા જ્ઞાનમાં તો ભગવાન જ છે. પછી ભગવાનનું શરીરને એમની વાણીની સ્તુતિ થાય તો પણ એ ભગવાનની સ્તુતિ અમે કરીએ છીએ, બીજી સ્તુતિ કરતા નથી. પણ લોક વ્યવહાર પણ એમ છે, કોઈની સંપત્તિ બતાવવી હોય, બહુ સંપત્તિ છે એમ બતાવવી હોય તો એમ કહેવું ભાઈ એનો મેનેજર કરોડપતિ છે, એટલામાં સમજી જા. શું એની કામવાળીને ત્યાં ઝાડું કાઢવા વાળી આવે છે, એ ગાડી લઈને આવે છે. એની પાસે પણ 2 લાખ ને 2.5 લાખની ગાડી છે, ભલે હંગબારી જ કાઢવા આવે છે. સંપત્તિ બતાવી હોય તો એવી રીતે બતાવાય છે કે નહીં બીજા મારફતે? એમ જેને વાણીનો વૈભવ, શરીરનો વૈભવ આવે છે, એનો આત્માનો વૈભવ કેટલો છે એમ બતાવે છે. એવી પદ્ધતિ હોય છે વ્યવહારમાં, એવી પદ્ધતિ હોય છે. જેમ પરમાર્થથી શ્વેતપણું સુવર્ણનો સ્વભાવ નહીં હોવા છતાં પણ ચાંદીનો ગુણ જે શ્વેતપણું તેના નામથી સુવર્ણનું શ્વેત સુવર્ણ એવું નામ કહેવામાં આવે છે, તે વ્યવહાર માત્રથી કહેવામાં આવે છે. ચાંદીનો ભેદ શ્વેતપણું વધારે કર્યું હોય ને તો સોનું જરાક સફેદ દેખાય અને એની બાજુમાં કોઈ ભેળસેળ કર્યા વગરનું સોની હોય તો બહુ પીળું દેખાય. કેમ કે સોનામાં પીળાશનો રંગ છે, ચાંદીમાં સફેદ પ્રમાણ વધારે પડતી ચાંદી મિક્સ કરી હોય તો ધોળું સોનું લાગે. તો બોલાય છું આ ધોળું સોનું છે ને આ પીળું સોનું છે. ખરેખર કંઈ સોનું ધોળું હોતું નથી, સોનું તો પીળું જ હોય હંમેશા, પણ બોલાય એમ કે આ ધોળું સોનું છે. એવો બોલવાનો જેમ વ્યવહાર છે તેવી રીતે પરમાર્થથી એટલે વાસ્તવિકપણે શુક્લ રક્ત પણ તીર્થંકર કેવળી પુરુષનો સ્વભાવ નહીં હોવા છતાં પણ શરીરના ગુણો જે શુક્લ રક્તપણું વગેરે તેમના સ્તવનથી તીર્થંકર કેવળી પુરુષનું શુક્લ રક્ત તીર્થંકર કેવળી પુરુષ એવું સ્તવન કરવામાં આવે છે તે વ્યવહાર માત્રથી જ કરવામાં આવે છે. શરીર ચોવીસ તીર્થંકરમાં બધાના રંગ જુદા જુદા, દો રક્તા દો સાંવળા, બે ભગવાન લાલ રંગના હતા. લાલ એટલે લાલ ચોર માણેક હોય ને, ચણોથી જેવું રંગ પારદર્શક શરીર હોય, લાલ માણેક હોય. અને કાળા એટલે કેવા, કે કોલસા જેવા કાળા, દો રક્તા દો સાંવળા, સાંવળા એટલે કાળા. પણ રૂપ રૂપનો અંબાર હોય, કાળાપણું કે ધોળાપણું એ રૂપ નથી. તો કોઢિયા માણસ વધારે રૂપાળા ગણાતા આપણે ત્યાં, પણ કોઈ ઈચ્છતું જ નથી, જોવા ઈચ્છતું નથી. જો સફેદ રંગ ચામડીનો કેવળ સારો જ હોત ને તો એક ડાઘો પડે ને ત્યાં ભડકે, અરે અહીંયા ડાઘો પડ્યો આટલો, આ તો વધી જાય, દવા કરો, જલ્દી દવા કરો, આ ડાઘો કાઢો અહીંથી. એવું નથી. નેમિનાથ ભગવાનને બે તીર્થંકર બહુ સાંભળા હતા, પણ એમનું રૂપ જુઓ, એવું જગતમાં કોઈનું રૂપ ન હોય એવું રૂપ હોય. દેવો પણ એને એનું રૂપ જોઈને આફરીન થઈ જાય એવું રૂપ હોય છે. એવી રીતે નીલ રંગના હોય છે, સફેદ હોય છે. ગાથા છે કે દો રત્તા દો સાંવળા, એમ કરીને આઠ છે એ સુવર્ણ રંગના છે, સોનેરી શરીર હોય છે. તો એની સ્તુતિ કરવામાં આવે. અને કાળા હોય તો પણ એની ઉપમા આવડે એ મુનિઓને, એને ગુણગાન ગુણગાન ગાતા આવડે. સોનેરી હોય તો એના ગુણગા એવા જ ગાય, ને સાંભળા હોય તો એના ગુણગાન એવા જ ગાય. સોલહ કંચન વર્ણ, સોળ સોનેરી શરીર વાળા થયા ચોવીસ માંથી, અને આઠ માં જુદા જુદા ચાર કલર છે, બબે 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 કરીને. સોલહ કંચન વર્ણ સોનાના દેવું શરીર, સોળ તીર્થંકરનું હતું. તો એવી રીતે એની સ્તુતિ કરવામાં આવે છે, તે વ્યવહારથી કરવામાં આવે છે. ખરેખર આત્માને કોઈ રંગ વર્ણ જેવું છે જ નહીં. રૂપ રસ ગંધ વર્ણ શબ્દ એ બધા પૂતગળના પર્યાયો છે, પૂતગળના ગુણો છે, પૂતગળના ધર્મો છે. આત્માને એમાંથી એક પણ નથી, છતાંય તે એ રીતે વ્યવહારથી સ્તુતિ કરવામાં આવે. ત્યાં આત્માને સ્તુતિ કરવાનો આશય છે, પરમાણુની સ્તુતિ કરવાનો આશય નથી. જીનવાણીની પૂજા કરવામાં આવે છે. દેવગુરુ શાસ્ત્રની પૂજામાં જીનવાણી છે ને શાસ્ત્ર, તો એની પૂજા કરવામાં આવે છે. અને વાણી છે એ પૂતગળાત્મક છે, ચાહે ગ્રંથાકારે હોય કે જ્યારે ચાહે અવાજ પ્રમાણે હોય. વાણીના બે પર્યાયો છે, અવાજ પણ વાણી છે અને શબ્દો લખાય તે પણ વાણી છે. બંને પૂતગળની પર્યાય છે. સમયસારની કળશટીકામાં જે બીજો કળશ છે એ વાણીનો, જીનવાણીનો સરસ્વતીને નમસ્કાર કર્યા છે. અમૃતચંદ્રાચાર્ય રાજમલજી એની ટીકા કરી છે, એમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે આપણે પહેલા કળશમાં એમ ટીકા એવી પોતે કરી છે કે એક આત્મા જ નમસ્કાર કરવા યોગ્ય છે, બાકીના પાંચ અજીવ દ્રવ્યો અને સંસારી જીવો નમસ્કાર કરવા યોગ્ય નથી. છ દ્રવ્યો છે ને એમાં એ પરમાત્મા થયા, સિદ્ધ પરમાત્મા અને પોતાનો સિદ્ધ સમાન આત્મા, તે નમસ્કાર કરવા યોગ્ય છે. સંસારી જીવોને બાકીના પાંચ જળ પદાર્થો છે, પૂતગળ આકાશ ધર્માસ્થિ અધર્માસ્થિ કાય કાળાનો એ નમસ્કાર કરવા યોગ્ય નથી. હોય વાણી નમસ્કાર કરવા યોગ્ય છે તો એ પૂતગળ છે એને નમસ્કાર કેમ કરો છો? આવો પ્રશ્ન ઉઠાવ્યો છે. તો કે નમસ્કાર કરવો તે વ્યવહાર છે, નમસ્કાર કરવો એ વ્યવહાર છે. તો વ્યવહાર વ્યવહારના સ્થાનમાં તો હોવો જોઈએ, વ્યવહાર વ્યવહારના સ્થાનમાં હોવો જોઈએ. એટલે જિન મંદિરમાં જઈને એમ ન કહેવાય કે તું મારો ભગવાન નથી, હું મારો ભગવાન છું, એમ ત્યાં ન બોલાય. ત્યાં તો એમ જ કહેવાય કે આપ જ મારા ભગવાન છો, હું તો પામર છું. જિન મંદિરમાં જઈને એમ ન કહેવાય કે ભગવાન આપ અકર્તા છો એટલે મારું કાંઈ કરી શકતા નથી, હું જ મારું કલ્યાણ કરી શકું છું, મારા પુરુષાર્થથી હું મારું કલ્યાણ સાધીશ, આપ અકિંચિત કરશો, આપ મારું કાંઈ ન કરી શકો, અને આપણું આપ મારું કલ્યાણ કરવામાં અયોગ્ય છો એમ ન કહેવાય. કહેવાયું વ્યવહાર વ્યવહારની રીતે ચાલે, નિશ્ચયની રીતે વ્યવહાર ન ચાલે. મુનિએ જોઈને જ પગ મુકાય, હાલવું હોય તો, કેમ કે હાલવાનો વ્યવહાર છે. તો કોઈ જીવ જંતુ મરી ન જાય એમ જોઈને ચાલવું જ પડે. અને જો એ ઇરિયા સમિતિ છોડીને ચાલે તો દ્રવલિંગી પણ ન રહીએ, ભાવલિંગી પણ તો ન રહીએ, દ્રવલિંગી પણ ન રહીએ, લિંગાભાસ થઈ જાય. કેમ કે મૂળ ગુણ છે વ્યવહારનો, વ્યવહાર વ્યવહારના સ્થાનમાં હોવો જ જોઈએ. એમ પોતપોતાના સ્થાનમાં બધું હોવું જોઈએ. આવું છે એક વિધાન આવેલા દિગંબરના, મૂળ દિગંબર ભાવનગર. એટલે સાંભળવા બેઠા, સ્વાધ્યાય પૂરો થયો પછી કે થોડી વાત કરવી છે તમારી, બોલો. તો કે તમે સોનગઢવાળા લોકો ભલે દિગંબર દિગંબર કરો છો, પણ તમે અમારા દિગંબર મુનિઓને માનતા નથી, અથવા તમે વ્યવહારમાં માનતા નથી, નિમિત્તમાં માનતા નથી. આવું બધું અમે સાંભળ્યું છે, તમારી વાતમાં કાંઈક થોડો ફેર દેખાય છે, એટલે પ્રશ્ન ઉઠાવ્યો, જરાક વાત કરી લઉં, ચર્ચા કરી લઉં, ખરું શું છે, સાચી વાત શું છે. જો અમે બહુ વ્યવહારમાં ચુસ્ત છીએ, તમારા જેવા ઢીલા નથી, કે જે મુનિઓ વ્યવહાર બરાબર ન પાડતા હોય એને પણ માનો અને પાડતા હોય એને માનો, એવું અમે ગડબડ નથી કરતા. તમે તો જરાક ફેરફાર દેખાય એટલે વંદન નમસ્કાર ન કરીએ, કે આ મને ઉદ્દેશ્ય કાર લે છે, તમે ચોકા કર્યા એના ઉતરી ગયો, અમે ન માની, મૂળ ગુણ તૂટે છે. વ્યવહારમાં અમે બહુ ચુસ્ત છીએ, ત્યારે જરાય કહેતા નહીં કે તમે વ્યવહારમાં માનતા નથી. અમે જેટલું વ્યવહારમાં માનીએ છીએ એટલું તમે માનતા નથી, આ અમારો આરોપ છે. હજર બંધ થઈ ગયો, વાત બરાબર છે, વાત તમારી બરાબર છે, એમ જ છે વાત. અમે ઢીલું પૂછું ચલાવી લેવા માંગીએ છીએ, તમે એ બાબતમાં કડક છો, અમે બિલકુલ એમાં કડક, એટલે કડક જ છે. વ્યવહાર વ્યવહારના સ્થાનમાં માનવું તે જ યથાર્થ છે. ત્યાં એમ કહ્યું રાજમલજીએ, બહુ સરસ ખુલાસો આપ્યો, કે આ જીનવાણીને એટલા માટે પૂજવા યોગ્ય છે, વંદવંદન વંદન કરવા યોગ્ય છે, પૂજન કરવા યોગ્ય છે, કે તે વાણી સર્વજ્ઞ અનુસારીણી છે. કેવી છે? સર્વજ્ઞ સ્વભાવને અનુસરીને સ્પર્શીને નીકળેલી વાણી છે. પછી જીનેશ્વરની વાણી હોય કે જ્ઞાનીની વાણી હોય, સ્વભાવને સ્પર્શીને જે વાણી નીકળી તે વાણી સર્વજ્ઞ અનુસારીની છે, અને તેમાં આત્મકલ્યાણ થવાનું અજ્ઞાની જીવને નિમિત્તત્વ રહેલું છે, માટે તે પૂજ્ય છે. એમ કરીને ખુલાસો આવ્યો. એવી રીતે અહીંયા જે વ્યવહાર છે એને સ્થાપ્યો છે, વ્યવહારના સ્થાનમાં વ્યવહારને સ્થાપ્યો છે, નિશ્ચયના સ્થાનમાં વ્યવહારને ઉથાપ્યો છે. કોઈ વ્યવહારને સ્થાપ્યા વિના નિશ્ચયને પ્રાપ્ત કરી શકે એવી વ્યવસ્થા નથી. એક માળ ચડવો હોય તો દરેક પગથિયા ઉપર પગ મૂકી મૂકીને ઉપાડવો પડે, મૂકી મૂકીને ઉપાડવો પડે, મૂક્યા વિના ઉપડે નહીં. ઉપાડવો એ ઉપર ચડવું છે, પણ મૂક્યા વિના ઉપડે નહીં. પગથિયે પગથિયે પગ મૂકવો પણ પડે ને પગથિયે પગથિયેથી પગ ઉપાડવો પણ પડે, એમ પ્રત્યેક વ્યવહારમાં આવવું પણ પડે ને એ વ્યવહારને છોડવો પણ પડે, ત્યારે નિશ્ચયમાં પહોંચાય. એવી જ કોઈ વસ્તુ વ્યવસ્થા છે. માટે વ્યવહાર નિશ્ચયથી નિષિદ્ધ છે. વ્યવહાર વ્યવહારે આદરણીય છે. વ્યવહાર વ્યવહારે આદરણીય છે. એટલે તમે નિશ્ચય વાળા કરવા ભક્તિ કરો છો એ વાત રહેતી નથી. જૈન મંદિરમાં ભક્તિ થાય જ, પૂજા થાય જ, અને એનો નિષેધ પણ થાય જ, એ બધું યથાસ્થાને બરાબર જ છે એમ કેવું છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે વ્યવહાર નહીં તો અસત્યાર્થ કયો છે અને શરીર જડ છે, તો વ્યવહારના આશ્રયે જડની સ્તુતિનું શું ફળ છે? જો જડની સ્તુતિ કરી તમે શરીરની માણીને, તેનો ઉત્તર કે વ્યવહારની સર્વથા અસત્યાર્થ નથી, એનું કોઈ સ્થાન જ નથી એમ નથી. નિશ્ચયને પ્રધાન કરીને અસત્યાર્થ કયો છે, નિશ્ચયની અપેક્ષાએ તે અસત્યાર્થ છે. વ્યવહારના સ્થાનમાં વ્યવહાર છે. વળી છદ્મસ્તને પોતાનો પરનો આત્મા સાક્ષાત દેખાતો નથી, શરીર જ દેખાય. કોઈ સંસારી છદ્મસ્ત જીવને બારમા ગુણ સ્થાન સુધી આત્મા દેખાતો નથી. તેની શાંતરૂપ મુદ્રા દેખીને જુઓ, તીર્થંકર દેવની, જિનેશ્વર દેવની શાંતરૂપ મુદ્રા દેખીને પોતાને પણ શાંત ભાવ થાય છે, આવિર્ભાવ થાય છે આત્મ શાંતિ. આવો ઉપકાર જાણીને, એમની વાણી સાંભળીને પણ આત્મા પ્રગટ છે એવો ઉપકાર જાણીને, શરીરના આશ્રયે, શરીરની વાણીના આશ્રયે વાણીની સ્તુતિ કરવામાં આવે છે, તથા શાંત મુદ્રા દેખી અંતરંગમાં વિતરાગ ભાવનો નિશ્ચય થાય છે, એ પણ ઉપકાર છે. એમની મિત્રાગતા એમની મુદ્રામાં, એ મુદ્રામાં નહીં, એમના અંગ અંગમાં વ્યક્ત થાય છે, ઝળકે છે, પ્રદર્શિત થાય છે, અને તેથી એમની મિત્રાગતાનું જ્ઞાન થાય છે, મિત્રાગતાનો નિર્ણય થાય છે, નિશ્ચય થાય છે. એવો એક ઉપકાર પૂદગળોનો દેખીને એ પૂદગળોની પણ સ્તુતિ કરી છે. અને સજ્જનોનું કાર્ય એ છે કે અલ્પ પણ કોઈ ઉપકાર કરે તો તેનું વિસ્મરણ ન કરે. કૃતમ ઉપકારમ સાધવો નહીં વિસ્મરંતી, સંસ્કૃતમાં સ્લોગન છે. કરેલા ઉપકારનું સાધુ પુરુષ, સજ્જન પુરુષ કદી પણ વિસ્મરણ કરતા નથી. એટલા માટે જ્ઞાનીઓ ક્યાંક મુમુક્ષુનો ઉપકાર માનતા હોય તો પણ એની પાછળ કારણ છે, વિસ્મરણ ન કરે.
અમૃત જયા શ્રવણો મળ્યા સદભાગ્યથી.